ભિન્ન છે, લક્ષણ ભિન્ન છે, એના ગુણ ભિન્ન છે, એના ધર્મ ભિન્ન છે. અને કોઈ પણ પદાર્થ પોતાના સ્વભાવને છોડીને પરિણમતો નથી, સમયે સમયે પલટે છે, પરિવર્તિત થાય છે, અવસ્થાંતર થાય છે, પરંતુ પોતાના સ્વભાવમાં ટકીને થાય છે, સ્વભાવ છોડતો નથી. જડનો સ્વભાવ ત્રણેય કાળમાં જડ જ છે, ચેતનનો સ્વભાવ ત્રણેય કાળમાં ચેતન જ છે. પ્રશ્ન એ કર્યો છે જ્ઞાનીએ કે જો આમ જ છે તો આ મુમુક્ષુને પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે તો પછી સાહેબ આ બંધ મોક્ષ તો ઘટે નહીં, આ નિવૃત્તિ પ્રવૃત્તિ પણ ઘટે નહીં, કારણ કે ત્રણેય કાળની અંદર વસ્તુનો સ્વભાવ જો એક જ હોય અને એ સ્વભાવ છોડીને વસ્તુ જો પલટતી નથી તો પછી આ બંધ અને મોક્ષ એ કંઈ સમજાય એવી વાત નથી. ખૂબ સરસ રીતે તત્વજ્ઞાનને સમજવા માટે પેલા જિજ્ઞાસા જાગૃત થાય અને જિજ્ઞાસાનું પછી સમાધાન મળે. જિજ્ઞાસા આ ઉત્પન્ન થવી જોઈએ. જિજ્ઞાસા એ છે કે આ જીવ છે એ ચેતન છે, અને જો જગતના પદાર્થ એ જડ છે તો જડ ચેતન બંનેના સ્વભાવ જુદા છે, લક્ષણ જુદા છે, ધર્મ જુદા છે, ગુણ જુદા છે, તો આ એકબીજાને બંધનું કારણ શું? બંધ મોક્ષ તો નહીં ઘટે નિવૃત્તિ પ્રવૃત્તિ ન હોય, પણ તો પછી આવી નિવૃત્તિ અને પ્રવૃત્તિ આ તો વસ્તુ ઘટતી નથી અને છતાં અનુભવમાં તો આવે છે, તો આમ કેમ? અગમ નિગમના રહસ્યો જીવને સામાન્ય વિચારની ભૂમિકા ઉપર સમજાય નહીં, અને ઘણા લોકો એથી કરીને એ સમજવાનું છોડી દે કે આપણું કામ નહીં. ધર્મની વાત ધર્મને મુબારક, તત્વની વાત તત્વજ્ઞાનીઓને મુબારક, આપણને એની અંદર કંઈ બહુ ઝાઝી સૂઝ સમજ પડે નહીં. અને ઘણા લોકો તો આ જ રીતે એમ જ માને છે કે આપણે સમજી જ ન શકીએ, એથી કરીને પોતે જ પોતાની મુક્તિનો, પોતાના હિતનો, પોતાના કલ્યાણનો પ્રયત્ન કરતા નથી, અને એમાં જબરજસ્ત જાણી બહુ મોટું પરાક્રમ કરી રહ્યા હોય એમ આપણે આમાં કંઈ સમજ ન પડે, આપણે આમાં કંઈ ન જાણીએ. આ એની નમ્રતા નથી, આ બેવકૂફી છે. કેમ ન જાણીએ? પારકાઘરની વાત છે. કૃપાળુદેવે કહ્યું છે કે આ જીવ પોતાને કેમ ન જાણે? આ કંઈ બીજાના ઘરની વાત છે કે પારકાની વાત કે બીજો ન જણાવે, ગોપવે, છુપાવી રાખે, અવળું કીએ અને ન સમજ પડે? પોતે પોતાથી અજ્ઞાત શી રીતે રહી શકે? એટલે ઘણીવાર આપણે જેને લૌકિક સજ્જનતા કહીએ છીએ, નમ્રતા કહીએ છીએ, આ બધી વસ્તુ તો દંભ છે. પોતે પોતાની વાત ન સમજી શકે, પોતે પોતાનું સ્વરૂપ ન સમજી શકે, પોતે પોતાના અસ્તિત્વનો બોધ ન પામી શકે, અને પામવા માટે સદનિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. અને એ જ્ઞાન ગુણ પોતામાં જ છે, પોતાની જ્ઞાન શક્તિથી, પોતાની વિચારણાથી, પોતાના ઉપયોગથી જ એ થઈ શકે એમ છે, અને છતાંય આવી રીતનું ના આપણું કામ નહીં, આપણે આમ છે તેમ છે, એ એમ સમજાવવા જગતને પ્રયત્ન કરે છે કે બહુ જ સાણો છે, ડાયો છે, નમ્ર છે, લાઘવ છે, હકીકતની અંદર આળસુ છે, પ્રમાદી છે. એ બાકીની બધી બાબતની અંદર સમજવા પ્રયત્ન કરશે, જગતની બધી આંટી ઘૂંટી માટે એને ક્યાંથી પૈસા મળતા હશે તો એ આંટી ઘૂંટી એને સમજાશે. પછી શું કે અમે કાંઈ ભણ્યા નથી તોય કેટલું જાણીએ છીએ, વાહ, તો તું કંઈ ભણ્યો નથી તોય તારું ડાપણ અહીંયા છે, શેરબજારમાં તારું ડાપણ છે, પ્રોપર્ટી માર્કેટમાં તારું ડાપણ છે, ચારે બાજુ બધી ખબર પડે છે એને, જગતની અંદર સંપત્તિ, સમૃદ્ધિ, સંપત્તિ, જવાહર, જર, જવાહર, આ બધાની ખબર પડે છે ને. અને જ્યાં એને અમૂલ્ય એવું જે પોતાનું આત્મરત્ન છે એની વાત કરીએ તો કે આપણું કામ નહીં, આપણે એમાં કંઈ સમજીએ નહીં, આપણે એ આપણો વિષય નહીં, આમ છે તેમ છે, જ્ઞાનીઓનું, તત્વજ્ઞાનીઓ આવું બધું બોલવા માંડે. પ્રયત્ન કરતો નથી આ પ્રમાદ છે. પોતે પોતાથી અજ્ઞાત રહી ન શકે. પોતાને પોતા જે પોતાના જ્ઞાનથી એને આખા જગતનું જ્ઞાન થાય છે એ જ જ્ઞાનની ધારાથી પોતાને પોતાનું જ્ઞાન સંભવે કે ન સંભવે. તો એનું જ્ઞાન એવું કે આખા જગતને જાણી શકે, 14 રાજલોકના રહસ્યને જાણી શકે અને પોતાને ન જાણી શકે, એવું સામર્થ્યહીન પોતાનું જ્ઞાન છે? તો કે એવું તો નથી. પણ જીવનો લક્ષ્ય નથી એટલે એને જિજ્ઞાસા નથી. તત્વજ્ઞાનને પામવા માટેના માર્ગની અંદર જ્ઞાનીઓએ સર્વપ્રથમ કહ્યું કે જીવમાં જિજ્ઞાસા જાગૃત થવી જોઈએ. આ જીવ શું છે, જગત શું છે, જગદીશ શું છે, અરસ્પર સંબંધ શું છે, વિશ્વ કેવી રીતે ચાલે છે, આ જગતનું સંચાલન બળ કયું છે, આવી રીતે જગતની અંદર વિવિધતા અને વિચિત્રતા કેમ છે, આની જિજ્ઞાસા હોવી જોઈએ. આ અનંતનું પરિભ્રમણ કેમ છે, એ સમાપ્તતાને પામી શકે એવું ખરું, એવો કોઈ માર્ગ ખરો? આ જીવને બંધન કેમ છે, અથવા બંધન છે કે નહીં, હોય તો શેનું છે? કૃપાળુ દેવ કહે છે, તૃષાતુરને પાયાની મહેનત કરજો, અતૃષાતુરને તૃષાતુર કરજો. જિજ્ઞાસા જાગવી જોઈએ. સ્વાધ્યાય, સદગ્રંથનું વાંચન, પરમાર્થ માર્ગની આરાધના, આ જીવની અંદર સાચી જિજ્ઞાસા જાગૃત કરવા માટેનું સાધન છે. અને આપણે ત્યાં આ દેશની સંસ્કૃતિમાં શિક્ષણ એટલે જ શિષ્યની અંદર આ અગમ નિગમના તત્વને પાર પામવા માટેની જિજ્ઞાસા ઉત્પન્ન કરવી તે. એટલે એ શિષ્ય ગુરુકુળની અંદર, ગુરુના નિવાસની અંદર, ગુરુના સાનિધ્યની અંદર, ગુરુની નિશ્રામાં જાય તો ત્યાં એને જિજ્ઞાસા ઉત્પન્ન થાય, તત્વ શું છે. આખા ઉપનિષદના પાઠો શિષ્ય ગુરુના સમીપ બેઠો છે અને જિજ્ઞાસા જાગૃત કરે છે. આવી જિજ્ઞાસા અહીંયા જ્ઞાનીએ કહ્યું છે કે બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન હોય. તો આ વાત સાચી છે કે જીવને બંધ અને મોક્ષ આ બંને વસ્તુ ઘટતી નથી, પણ ઘટે છે, અનુભવ છે, જીવ બંધાયેલો છે, બંધનનો અનુભવ થાય છે. એનું હવે સમાધાન શું છે એ અહીંયા કહે છે, બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મયભાન, પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાખે જિન ભગવાન. જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ કેવડી પરમાત્મા, એમણે પોતાના ઉપદેશની અંદર, પોતાના ભાષણમાં, પોતાના પ્રવચનમાં શું ભાખ્યું છે, શું સમજાવ્યું છે, જગતનું રહસ્ય સર્વજ્ઞ પરમાત્મા જગતના જીવોને પોતાના બોધમાં સમજાવે છે. એણે કંઈ આપણને એકડા બગડા લૌકિક જ્ઞાન, વ્યવહારિકતાનું જ્ઞાન તો આપવાનું નથી, પરંતુ જે જ્ઞાની છે એ જગતના જીવોને જે જ્ઞાનદાન કરે છે એ જ્ઞાનદાન મુક્તિનું જ્ઞાનદાન છે. એ કે છે, બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મભાન, પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાખે જીન ભગવાન. સંયોગને કારણે બંધ મોક્ષ થાય છે. સંયોગને કારણે, જડ અને ચેતનનો સંયોગ, આ જીવ ચૈતન્ય અને પુદ્ગલ પરમાણુનો સંયોગ, અને એ બંધ મોક્ષ ત્યાં સુધી જ ઘટે છે કે જ્યાં સુધી આત્મા એટલે કે જીવ એ અભાન છે, તે ચેતનને ભાન અભાનનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સંયોગની અંદર એકની જવાબદારી છે, બેની નથી. બંધમોક સંયોગથી છે, અને એ બંધમોક સંયોગ બે તત્વનો. સંયોગ જ્યાં આવે ત્યાં બે તત્વ. કયા તત્વ? જડ અને ચેતન. પણ એ સંયોગના કારણે બંધ અને મોક્ષની ઘટના ઘટે છે. એ ક્યાં સુધી ઘટી શકે? જ્યાં સુધી આત્મા અભાન હોય ત્યાં સુધી. અભાનની જવાબદારી જડ ઉપર નથી, આત્મા ઉપર છે. ખ્યાલ આવે છે? જ્યાં લગ આત્મા અભાન, આ આત્માને પોતાને જ્યાં સુધી પોતાના સ્વરૂપનું, પોતાના લક્ષણનું, પોતાના ગુણનું, પોતાના ધર્મનું જાણપણું નથી, એની પ્રતીતિ નથી, આત્મબોધ નથી, ત્યાં સુધી આ ઘટના ઘટી શકે. કઈ? બંધ અને મોક્ષ. એ ઘટી શકે છે સંયોગને કારણે. એ જડ પદાર્થ બંધનું કારણ બની શકે છે, અને જેવું ભાન થાય તેવું એ બંધનું કારણ હટી શકે છે. બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મ અભાન. આત્મા અનાદિ કાળથી અભાનપણે જડના સંયોગમાં રહીને જડ જેવો બની જાય, અને જડ પદાર્થ એના બંધનું કારણ બને. આ બધું હોવા છતાં પણ જિનેશ્વર ભગવાને એક સિદ્ધાંત કીધો છે. શું કહ્યું છે? પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાકે જિન ભગવાન. પણ એના સ્વભાવનો ત્યાગ થતો નથી. એ સંયોગમાં હોય તો પણ સ્વભાવનો ત્યાગ થઈ શકતો નથી. સ્વભાવનો ત્યાગ નથી થતો. ચૈતન્યનો જે સ્વભાવ છે, જીવનો સ્વભાવ, જે ચૈતન્ય છે, જ્ઞાનપણું છે, જાણપણું છે, આ એનો સ્વભાવ તો કાયમ રહે છે. એ સ્વભાવથી અજ્ઞાત હોય, એ સ્વભાવથી અભાન હોય, એ શક્ય છે. પણ સ્વભાવનો નાશ થતો નથી, સ્વભાવનો અભાવ થતો નથી. વિભાવ થાય પણ અભાવ ન થાય. તો એ કહે છે કે એનો પણ ત્યાગ નહીં, પણ નહીં ત્યાગ સ્વભાવનો. એ સંયોગમાં રહેવા છતાં બંને પદાર્થ પોતપોતાના સ્વભાવનો ત્યાગ કરતા નથી. આ આખું રહસ્ય પરમાર્થ માર્ગનું. મુક્તિ કેવી રીતે થાય, શા માટે થાય, તેનું કારણ કહે છે કે અનાદિ કાળના બંધ હોય તો પણ મુક્તિ ઘટી શકે છે. મુક્તિ ઘટી શકે છે કારણ કે સ્વભાવનો ત્યાગ થયો નથી. જીવ ચૈતન્યપણું, જ્ઞાતાપણું, જ્ઞાયકપણું પોતાનું ત્રણ કાળમાં સાચવે છે, એ જતું નથી. એવી રીતે જડમાં જડપણું જ રહે છે. જડ ક્યારેય ચેતન થાય નહીં, અને ચેતન ક્યારેય જડ થાય નહીં. જડમાં ક્યારેય જાણપણું આવે નહીં, જડમાં ક્યારેય પણ સંવેદનશીલતા આવે નહીં, જડમાં ક્યારેય પણ બોધ થાય નહીં, અને ચેતન ક્યારેય બોધપણું છોડે નહીં. ગમે તે પરિસ્થિતિમાં એનું જાણપણું હટે નહીં. આ એનો સ્વભાવ ત્રિકાળી સ્વભાવ છે. આને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ કહે છે. કે આવું ત્રિકાળી જ્ઞાયકપણું એનું ગમે તે સંગમાં, ગમે તે સ્થિતિમાં, સંયોગોના ગમે તેટલા કાળની અંદર રહેવા છતાં પણ આ બંને દ્રવ્ય પોતાના સ્વભાવનો ત્યાગ કરતા નથી. આ બંને દ્રવ્ય પોતાના સ્વભાવનો ત્યાગ કરતા નથી. આ જીવનું જ્ઞાતાપણું, આ જીવનું ચૈતન્યપણું, આ જીવનું જાણપણું ત્રણ કાળમાં અબાધિત છે. એ જડના સંયોગમાં રહેવા છતાં પણ એના જાણપણાનો નાશ થતો નથી. આ રહસ્ય આ જીવને ખ્યાલમાં આવે કે મારી ભૂલ અનાદિ કાળની ગમે તેટલી હોય, ગમે તેટલા સમયની હોય, એની સાથે કોઈ સંબંધ નથી. એક વસ્તુ તો ત્રિકાળા બાધિત સત્ય છે કે જ્યાં સુધી આ જીવનું અસ્તિત્વ છે ત્યાં સુધી એ પોતાના સ્વભાવ એનો ત્યાગ થઈ શકતો નથી. આ એનો સ્વભાવ તો છે જ. હવે જે છે એને પામવાનું છે. મુક્તિનો અર્થ જે છે એને પામવાનું છે, એને આવિર્ભાવ કરવાનો છે. જે નથી એ લાવવાની વાત નથી, છે ખોટું છે એ મૂકવાનું છે. પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાખે જીન ભગવાન. અને આ કોણે કહ્યું? જીનેશ્વરે. અદ્ભુત વાત છે, અદ્ભુત વાત છે. જીનેશ્વરે આ વાત કહી છે. એ જીનેશ્વરે કઈ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી આ વાત કરી છે? સર્વજ્ઞતા. સર્વજ્ઞતા જેણે પ્રાપ્ત કરી છે, જેનાથી જગતના કોઈ પદાર્થ અજ્ઞાત નથી, કોઈ પદાર્થની કોઈ સ્થિતિ, કોઈ પર્યાય, કોઈ અવસ્થા જેના જાણ બહાર નથી, આવું નિરાવરણ જ્ઞાન જેને વિશે ત્રણ કાળને વિશે વર્તે છે, એવા જીનેશ્વર ભગવાને કહ્યું કે હે જગતના જીવો, આ સંયોગ અનાદિનો હોવા છતાં પણ આ જીવના સ્વભાવનો ત્યાગ થતો નથી, માટે આ જીવ ત્રણેય કાળમાં જીવ જ છે, ચેતન જ છે, એનું ચેતનપણું યથાસ્થિત છે. આ એક શ્રદ્ધા પોતાના અસ્તિત્વની અને પોતાના અખંડપણાની શ્રદ્ધા, આ જેવી તેવી શ્રદ્ધા છે. હું જીવ છું, મારામાં જાણપણું છે, જ્ઞાતા દ્રષ્ટા એ મારો સ્વભાવ છે, ચૈતન્ય એ મારો સ્વભાવ છે. આ જે વાત છે, મારો સ્વભાવ, એ ત્રણ કાળમાં અનાદિના પરિભ્રમણ છતાં આ સ્વભાવ કાયમ છે, યથાસ્થિત છે, આ અખંડ છે, આ દ્રવ્ય અખંડ છે, આ મારું જ્ઞાયક પણ ત્રિકાળા બાધિત છે. આ શ્રદ્ધા, આને કહેવાય સમ્યક શ્રદ્ધાન. જીનેશ્વરના વચનમાં શ્રદ્ધા થવી એટલે પોતાના અસ્તિત્વમાં શ્રદ્ધા થવી. તે વિવેકાનંદ એક બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે અગાઉના જમાનામાં એવી વાત હતી કે જે ઈશ્વરમાં માનતો નથી એ નાસ્તિક છે. હું તો એમ કહું છું કે જે પોતામાં માનતો નથી એ નાસ્તિક છે. જેને પોતાના સ્વતંત્ર અખંડ દ્રવ્યની શ્રદ્ધા નથી, અસ્તિત્વ નથી, એના જેવો જગતમાં બીજો કોઈ નાસ્તિક નથી. હું નથી ને ઈશ્વરમાં તું માનીશ એમ, અને આસ્તિક. અને જેને પોતાની શ્રદ્ધા નથી, સત પોતે છે, એ સત છે. અને સતનું એક લક્ષણ શું છે? ત્રિકાળા બાધિત જેનું હોવાપણું જે છે તે સત, જેનો કોઈ કાળે નાશ ન થાય તે સત. તો પોતે હું સત છું, સત ચિત્ત અને આનંદ છું, ચૈતન્ય મારો સ્વભાવ છે, આનંદ મારું લક્ષણ છે, આ ત્રણ કાળમાં છે. આમાં જેને શ્રદ્ધા નથી એના જેવો નાસ્તિક બીજો કયો? નાસ્તિકતાનો એક નવો આયામ વાસ્તવિક જૈન દર્શનની અંદર તો આ પહેલેથી જ છે. જૈન દર્શન આત્મનિષ્ઠ દર્શન છે, અને આત્મનિષ્ઠ દર્શનની અંદર પહેલી શ્રદ્ધા એ પોતાના અસ્તિત્વની શ્રદ્ધા છે કે સત ચિત્ત અને આનંદ સ્વરૂપ એવો હું છું, અને મારું અસ્તિત્વ એ ત્રિકાળા બાધિત છે. એટલે કે છે કે એના સ્વભાવ જે છે, વ્યક્તિના આત્માનો પોતાનો સ્વભાવ છે, એ સ્વભાવ અખંડ છે. એનો ત્યાગ કોઈ કાળે કોઈ પણ પ્રકારના સંયોગોથી થતો નથી. આપણે એમ કહીએ કે સાહેબ, પણ ગમે એટલા એટલા બધા જગતની અંદર તો પદાર્થોના જ્યારે સંયોગ થાય ત્યારે કોઈ પદાર્થ ગૌણ થઈ જાય અને એનો નાશ થઈ જાય, કે હવે એનો તો કંઈ આપણને રસ કે સ્વાદ મળે જ નહીં. એક જરાક જેટલું આપણે એમ કહીએ કે સહેજ તમે આ મસાલો નાખો, પણ આમાં તો એ કંઈ દેખાતો નથી, એનો સ્વાદ આવતો નથી. ખૂબ બાકીના પદાર્થો ઘણા છે એટલે એનો સ્વાદ અદ્રશ્ય થઈ જાય. તો એવું ખરું આની અંદર કે આટલા વર્ષોથી આત્મા અનાદિકાળથી આ કર્મ પુદગળ સંયોગો એની અંદર રહેવાને કારણે હવે એનું ચૈતન્ય તો સાવ ચાલ્યું ગયું? તો કહે છે ના, આવું બને નહીં, પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાખે જીન ભગવાન. વર્તે બંધ પ્રસંગમાં તે નિજ પદ અજ્ઞાન, પણ જડતા નહીં આત્મને એ સિદ્ધાંત પ્રમાણ. પણ પ્રત્યક્ષ સ્થિતિ શું છે, જોવા શું મળે છે, અનુભવવા શું મળે છે? તો કે વર્તે બંધ પ્રસંગમાં, આ જીવ બંધ પ્રસંગમાં વર્તી રહ્યો છે. કૃપાળુ દેવે આત્માના છ પદની અવસ્થા કહી છે, એમાં આત્માના અસ્તિત્વનો દ્રવ્યાનુયોગથી એટલું સરસ મજાનું કહ્યું છે કે આત્માના હોવાપણા વિશે ત્રણ કાળમાં ક્યારેય પણ શંકા નહીં થાય, એના નિત્યપણા વિશે પણ ક્યારેય કોઈ પણ પ્રકારે શંકા નહીં થાય, એને કોઈ પણ કારણથી બંધ વર્તે છે એમાં પણ ક્યારેય શંકા નહીં થાય. જો આ દ્રવ્યાનુયોગનું બીજું પાસું, એ સદા સદૈવ મુક્ત છે એ એક વાત છે, આત્મા સદા સદૈવ મુક્ત છે એ એક વાત છે, એ તો હજી પાંચમું પદ છે. પણ ત્રીજા ને ચોથા પદનું જેને જ્ઞાન નથી એને આત્માનું જ્ઞાન અધૂરું છે, એને પદાર્થનું પૂર્ણ જ્ઞાન નથી, ત્યાં એકાંત છે. એટલે કહે છે કે એને કોઈ પણ પ્રકારથી બંધ દશા વર્તે છે તેનું પણ ક્યારે પણ કોઈ પણ કાળે શંકા નહીં થાય. વર્તે બંધ પ્રસંગમાં આ જીવ ગમે તે તમે કયો, એને મુક્ત કયો, શુદ્ધ કયો, ગમે તે કયો, પણ આ અત્યારે પ્રત્યક્ષ વર્તમાન અવસ્થામાં કયા પ્રસંગમાં છે? બંધ પ્રસંગમાં છે, બંધ દશામાં છે. આ જીવ નિત્ય મુક્ત હોય એ આપણે અપેક્ષાએ કહી શકીએ, છતાં એ નિત્ય મુક્ત અનાદિથી બંધ દશામાં વર્તે છે. અને જેને આવી બંધ દશાનું ભાન નથી એને મુક્તિનું ભાન શું હોય? તે નિજ પદ અજ્ઞાન. આ બંધ દશામાં વર્તન કરી રહ્યો છે, બંધ દશામાં આ જીવ વર્તી રહ્યો છે તેનું કારણ શું? નિજ પદનું અજ્ઞાન છે. જીવને પોતાનું પદ, શુદ્ધ પદ ઈચ્છે છે જે યોગી જન, અનંત શુદ્ધ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મ પદ, સયોગી જીન સ્વરૂપ. આ મૂળ શુદ્ધ પદનું અજ્ઞાન છે. કયું શુદ્ધ પદ? મૂળ શુદ્ધ તે આત્મપદ. આ આત્માનું મૂળ શુદ્ધ પદ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત, અનંત વીર્ય અને અનંત સુખથી યુક્ત, અનંત અને અવ્યાબાધ સુખનો આનંદનો સ્વામી, આ એના ગુણો, જે અનંત ગુણો છે એ અનંત ગુણો યુક્ત આ દ્રવ્યનો જે અખંડ પિંડ છે જ્ઞાનનો, આનંદનો, સુખનો, એના મૂળ પદનું એને અજ્ઞાન છે. અને અજ્ઞાન છે અને છતાં એનું સ્વરૂપ કેવું છે? તો કે સયોગી જીન સ્વરૂપ. આ જીવ પણ એમ સમજે છે કે મને પણ આ યોગ છે, મન વચન કાયાના અને આત્મા છે, આમાં કઈ ખબર પડતી નથી. જો જીનેશ્વર ભગવાનને પણ છે દેહ છે અને છતાં દેહથી પર છે, ત્યાં પણ બંને દ્રવ્યનો સંયોગ છે, છતાં મૂળ શુદ્ધ પદ એ આત્મપદ ત્યાં અખંડપણે પ્રકાશિત છે. અને દેહ હોવા છતાં તે દેહની કોઈ અવસ્થા ત્યાં છે નહીં. દેહ છતાં જેની દશા वर्ते देहातीत ते ज्ञानीना चरण मा हो वंदन अगणित। आ सहयोगी जिन परमात्मा अने आपणी बेनी अवस्था में भेजसू एने पण मन वचन अने काया छे, आपणे पण छे, एने पण ई देहनी अंदर आत्मा छे, आपणे पण आ देहमां आत्मा छे। क्या फेद पेड़ो ई अवंत प्रसंग, एने अवंत दशा ने प्राप्त करी छे अने आ जीवे बंद दशामां आवर्ती रह्यो छे। मन वचन कायाना योगो होवा छता एने बंधनुं कारण थता नथी अने आ जीवने आ मन वचन कायाना योगो समये समये आश्रव तरीके काम करे छे। कर्म बंधना पांच कारणोमां मिथ्यात्व अविरति प्रमाद कषाय अने योग, ए योग पण आपणने तो આશ્રવના રૂપમાં જ કામ કરે છે। મન વચન કાયના યોગોની ચંચળતાને કારણે એનું જે સ્પંદનો થાય છે તેને કારણે આત્માના પ્રદેશોમાં કંપન થાય છે અને એ કંપન કર્મના વર્ગણાને પકડે છે અને ઉપરાંત વધારાની અંદર આપણી પાસે કષાય ભાવ એમાં ભળે છે, અજ્ઞાનજન્ય અવિરતિ એમાં ભળે છે, પ્રમાદ એની અંદર એને જરા ઓર જોર કરે છે। આ બધા કારણોથી બની અને આ યોગો આપણે બંધનું કારણ થાય છે અને જ્ઞાનીઓ અબંધ દશામાં વર્તે છે। બંનેનું બાહ્ય રૂપ તો સરખું જ છે, એક જ્ઞાની ચાલ્યા જાય છે, એક જ્ઞાની પોતાનો સંસારનો વ્યવહાર કરે છે, એક જ્ઞાની સંસારના વ્યવહારની અંદર આપણને દેખાય છે, રત દેખાય છે, છતાં એ જ્ઞાની અબંધ દશામાં છે અને એક અજ્ઞાની જેને પોતાનું નિજપદ અજ્ઞાન, એ નિજપદ અજ્ઞાન વાળો જીવ એ પણ મન વચન કાયાના યોગની સહિત છે, સમયે સમયે અનંત અનુબંધ સંસારનો કરતો કરતો ચાલ્યો જાય છે અને પેલો સમયે સમયે અનંત કર્મોની ક્રોડો કાપતો કાપતો ચાલ્યો જાય છે। એકના એક ધ્યાનની અંદર અનંત જન્મોના પાપનો ક્ષય થાય છે અને આ બેઠો બેઠો એક ક્ષણના ધ્યાનની અંદર અનંત પાપોનો ઉમેરો કરતો જાય છે। કારણ એક પોતાના પદનું એને જ્ઞાન છે અને આને પોતાના પદનું અજ્ઞાન છે। વર્તે બંધ પ્રસંગમાં તે નિજ પદ અજ્ઞાન, ભગવાન કુંદકુંદાચાર્ય એ અદ્ભુત સ્થિતિને કહે છે। चैतन्य ज्योति ते समय भासे अनुपम आहो ते एक सर्वोत्कृष्ट जगमा सर्वदा जयवंत हो। हे प्रभु, सहयोगी स्वरूपनी तारी चैतन्य ज्योति आ जगत में कोई अद्भुत ने अनुपम छे। માનતું સુરી એના ઉપર આખી 48 ગાથાનો ભક્તામર સ્તોત્ર રચે છે કે પ્રભુ તારી ચૈતન્ય જ્યોતિ તો મન વચન કાયાથી યુક્ત છે, અમે પણ યુક્ત છીએ। આમ જોઈએ તો તું ત્યાં બેઠો છો સમવસણમાં અને અમે તું દેશના જે છે ને અમે સાંભળવા બેઠા છીએ, ફરક શું છે? ચૈતન્ય તત્વ તારી પાસે છે, અમારી પાસે છે, જળ તત્વ તારી પાસે છે, અમારી પાસે છે, ફરક શું છે? તું અબંધ છો ને અમે બંધ દશામાં છે, તું નિજ પદથી જ્ઞાત છો, અમે નિજ પદથી અજ્ઞાત છીએ। બસ સમાન સંયોગો, તું આ વિશ્વમાં છો, તું 14 રાજલોકમાં છો, ફેર ક્યાં પડ્યો? જ્ઞાની ને અજ્ઞાનીની દશામાં તફાવત ક્યાં આવીને ઉભો રહ્યો? એકને નિજ પદનું જ્ઞાતાપણું વર્તે છે, બીજાને નિજ પદનું અજ્ઞાન વર્તે છે। વર્તે બંધ પ્રસંગમાં તે નિજ પદ અજ્ઞાન, પણ જડતા નહીં આત્મને એ સિદ્ધાંત પ્રમાણ કે સાહેબ આવું નિજ પદનું અજ્ઞાન છે તો જડ થઈ ગયો હશે ને? તો કે ના, જડ નથી, પણ જડતા નહીં આત્મને એ સિદ્ધાંત પ્રમાણ। ઓહો, જિનેશ્વર સિદ્ધાંત કે છે આવા સર્વજ્ઞ, એ પોતાના આવા જ્ઞાનના આધાર ઉપર કે છે કે આ આત્માને જડતા નથી હો, જડના સંબંધમાં એ જડ થયો નથી, એનું ચૈતન્ય પણ ગયું નથી, અવરાયું છે, આવરણ છે પણ એનો અભાવ નથી. આવરણ હોવું એ વાત જુદી છે, અભાવ નથી. કેટલી ઉત્કૃષ્ટ એ સિદ્ધાંત પ્રમાણ, અમે તો પ્રમાણથી કહીએ છીએ. શું પ્રમાણ એનું સાહેબ? તો આ બધા જ જે તીર્થંકર અને જ્ઞાનીઓ થયા એ મૂળ કઈ અવસ્થામાં હતા? અજ્ઞાન અવસ્થામાં, અબોધ અવસ્થાની અંદર. જેટલા જેટલા આ સિદ્ધ આત્માઓ થયા એ બધા મૂળભૂત કઈ અવસ્થામાં? એક એક તીર્થંકરના, એક એક જ્ઞાનીના, એના જ્યારે આપણને પૂર્વભવોનું જ્ઞાન આવે છે, એમની સ્મૃતિના કોઈ પ્રસંગો આવે છે, ત્યારે એમની સ્મૃતિની અંદર આ વાત તો સ્પષ્ટ થાય છે. પણ જડતા નહીં આત્મને એ સિદ્ધાંત પ્રમાણ અમે તો કહીએ છીએ, આ પ્રમાણથી કહીએ છીએ. એનું પ્રત્યક્ષ પ્રમાણ જો કોઈ હોય તો અમે છીએ. પુરાવો અમે પોતે, એને તો આપણને કેવું છે, પણ આપણને એ પ્રમાણ હજુ પકડાતું નથી. તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું જ મોક્ષ સ્વરૂપ છો, પણ એ વાત આપણને પકડાતી નથી. અને ખોટી રીતે પકડાય તો પછી આપણે અવળે રસ્તે ચડી જાય. તું શુદ્ધ ને તું જ બુદ્ધ તો મંડો આ તો ગાંડો થઈ જાય કે અહમ બ્રહ્માસ્મી. અરે ભાઈ, તારું હજી કઈ ઠેકાણું નથી, હજી તું જિજ્ઞાસુ છું, મુમુક્ષુ છું. એ દશાને પ્રાપ્ત કરવા માટે યથાર્થ દ્રષ્ટિનો પુરુષાર્થ જોઈએ. ત્યાં સુધી માત્ર કલ્પનાના આધાર ઉપર બંધ મોક્ષ છે. કલ્પના ભાખે વાણી માય વર્તે મોહા વેશમાં શુષ્ક જ્ઞાની ત્યાં. આ તો શુષ્ક જ્ઞાની થઈ ગયો.
અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય લોપે સદવ્યવહારને સાધન રહિત થાય જ્ઞાન દશા પામે નહીં સાધન દશાન કાય પામે તેનો સંગ જે તે બૂડે ભવમાં.
એ તો નિશ્ચય નહીં, એની વાતો માત્ર પોતાના શબ્દોમાં પકડી લેશે. એની ભાષા બદલાઈ ગઈ, એની ડિક્શનરી બદલાઈ ગઈ, એની બોલવાની સ્ટાઇલ બદલાઈ ગઈ. એથી કરીને કોઈ જ્ઞાન પ્રાપ્તિ થતી નથી, દ્રષ્ટિનો ઉઘાડ થતો નથી. કારણ કે અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય લોપે સદવ્યવહાર. આ સદવ્યવહારનો લોપ કરવા માંડી ગયો. મોહના આવેશમાં જે વર્તે છે, જેના વર્તનનો કેન્દ્રબિંદુ મોહ, જગતના જગત રાગ ભાવ હોય, એના વર્તનની અંદર તો કેવળ મોહ વર્તે છે અને એમાં સાધનનો હંમેશા લોપ થતો જાય. એ જાણતો નહોતો શબ્દ, ત્યારે જેટલો વ્યવહારમાં વિરતિ ધર્મનું પાલન હતું એ જાણ્યા પછી વધારે અનબળો પડે છે. જીવની આ દશા ખ્યાલ આવે છે? એ જાણતો નહોતો જ્યાં સુધી, ત્યાં સુધી ઓગ સંજ્ઞાથી પણ એ જગતની અંદર પાપથી ડરીને ચાલતો હતો, અને જાણ્યા પછી એનું નિકંદન નીકળી ગયું છે. કારણ કે સાધનનો લોપ થાય છે. ક્યારે થાય છે? જ્યારે શબ્દો બદલાય, જ્યારે ડિક્શનરી બદલાય, જ્યારે સ્ટાઇલ ઓફ ટોકિંગ બદલાય, અને કલ્ચર ઓફ હિપોક્રસી અંદર આવે, દંભનું જ્યારે એક સંસ્કાર સર્જાઈ જાય, ત્યારે જીવનની અંદર સદવ્યવહાર, સજ્જનતા, સદગુણો એનો લોપ થાય. એ ખ્યાલ નથી જીવને કે જેમ વાત ડાયો થતો જાય છે એમ કર્મમાં ગાંડો થતો જાય છે. એ વાત ડાયો થયો પણ એનો દેહાધ્યાસ વધ્યો, એનો ભોગ ઉપભોગની માત્રા વધી, એનો સંયમ ઘટ્યો. સંયમ ઘટે છે અને શબ્દો બદલાય છે, ભાવ વિનાના શબ્દો શું કરશે? અહીંયા એ સિદ્ધાંતને બરોબર સમજી લઈએ. પણ જડતા નહીં આત્માને, જ્ઞાનીઓ કહે છે આ આત્માને જડતા આવતી નથી. જડના સંગમાં પણ આત્માને જડતા આવતી નથી. સોનાની સાથે સુવર્ણના દાગીનામાં આભૂષણમાં મેલ ગમે તેટલો જૂનો હોય, ગમે તેટલા વર્ષોનો હોય, ખેરીચો બાપ દાદાનો કાઢ્યો, કઈ પેઢીનો હશે ખબર નથી, અમારા દાદાએ આ ઘરેણું ઘડાયું હશે અને કેટલો ભેગ ને કેટલો મેલ ને ત્યાર પછી તો અંદર કેટલું થયું, તો પણ એ સુવર્ણ પોતાના શુદ્ધપણાને પ્રાપ્ત કરે કે ન કરે? સંયોગ છે, મેલનો સંયોગ છે સોના સાથે, બીજી ધાતુનો સંયોગ છે, મેલનો સંયોગ છે. જગતની અંદર અનેક અશુદ્ધિઓ એની સાથે ભરી ગઈ છે, ભરી ગઈ છે, છતાં સોનારૂપ થઈ નથી. સોનું તો સોના પણ અખંડ દ્રવ્ય રૂપે એની અંદર જ છે, ઓછું હશે પણ જેટલું હશે તેટલું એમાંથી મળી આવશે. આ તમારો દાગીનો જો 22 તોલ કેરેટનો હશે, 18 કેરેટનો હશે, જે હશે તે, પણ સોનું છે અમે તમને જુદું કરી દઈશું. સાચો જાણકાર સુવર્ણકાર શોધનકાર એમ કે આનું શોધ કરી અને તમને અમે જુદું પાડી દઈશું. મેલ મેલ અને સોનું સોનું. બીજી ધાતુ ગમે તે ધાતુ હોય ને બધી કાઢી નાખશો અને છેલ્લે જયારે એ લગડી કાઢીને ઢાળીઓ દઈએ ત્યારે એમાં સોના સિવાય કઈ ન હોય. કાકા સાહેબની લગડી હોટકનું સોનું. અરે પણ સાહેબ બધું કેટલા વર્ષનું ભેગું ભલે થઈ ગયું, એમ જ્ઞાની પુરુષ કે છે કે આત્મા સોનાની લગડી છે. અનાદિ કાળથી એની અંદર કુસંસ્કારો, આ જે એની સાથેનો સંયોગ છે એ સંયોગની અશુદ્ધિ, તેર્યંચ ગતિની અશુદ્ધિઓ છે, મનુષ્યની અશુભ મનુષ્ય ગતિની અશુદ્ધિઓ છે એની અંદર, દેવલોકની ભોગની અશુદ્ધિઓ છે અને નારકીની અશુદ્ધિઓ છે. અને સાહેબ આજકાલની નથી, જન્મો જન્મની છે, ભવો ભવની છે, પ્રત્યેક પ્રત્યેક દેહની છે, 84 લાખ યોનિની છે, 4 ગતિની છે, ગમે તેટલી હોય. જ્ઞાની કે છે આને શુદ્ધ સિદ્ધ જેવો હોટકની લગડી જેવો આને કરી શકાય એમ છે, પણ જડતા નહીં આત્મને. એ સિદ્ધાંત પ્રમાણ, આ સિદ્ધાંતનું પ્રમાણ કોણ છે? મરીચી જેવો જીવ પણ મહાવીરના રૂપની અંદર તીર્થંકર તરીકે જોવા મળે છે. કેવા કેવા શાસ્ત્રની અંદર દ્રષ્ટાંતો, કથાનો યોગ, આખા જ્ઞાનીઓનો આખો ઇતિહાસ શું કહે છે? જગતના જીવોને એક જ હૈયા ધારણ આપે છે કે જીવ ગમે તેવી નિકૃષ્ટ અવસ્થામાં હોય તો પણ એ શુદ્ધ સ્વભાવને પામી શકે છે. અને આ વાતને વિવેકાનંદજીએ સરસ કહી, એવરી સાઉલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન મેનિફેસ્ટેશન ઓફ ડિવિનિટી, ધેટ ઇઝ ધ રોલ ઓફ રિલિજિયન. પ્રત્યેક આત્મા મૂળભૂત રીતે એમાં સંભાવનાઓ છે, પરમાત્માપણાની સંભાવના છે જ. એ ગમે તેટલા કાળથી રખડતો હોય, ગમે તેટલી અશુચિમાં હોય, ગમે તેટલી અશુદ્ધિની સાથે જોડાયેલો હોય તો પણ એ સોચા સાચા સોનાનો કટકો છે. એને એની પૂર્ણતામાં લાવી શકાય છે. કૃપાળુ દેવે પણ આ વાતને બહુ સરસ રીતે કહી, સર્વ જીવ છે સિદ્ધ સાં જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં જગતનો પ્રત્યેક જીવ સિદ્ધ સમાન છે. આ જીવિત એવી વાત નથી હો. આત્મસિદ્ધિની અંદર આ એક અડધું ચરણ, એક જબરજસ્ત માનવ જાતને કેટલી ને મહત્વ, આનું યોગદાન શું આ પુરુષનું. નિકૃષ્ટમાં નિકૃષ્ટ જીવને એ આશ્વાસન આપે છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ. અને સાહેબ પણ આ સિદ્ધ સમ તમે અમને કયો છો, કેવી રીતે સિદ્ધ પણ થાય? તો કે જે સમજે એ થાય. બોલો, આખો યોગ કેના ઉપર મૂકો? જ્યાં લગ આત્મ અભાન, આ વર્તે બંધ પ્રસંગ ક્યાં સુધી છે? જ્યાં સુધી તું અભાન છો, તું જેવો સમજીશ કે હું શુદ્ધ આત્મા છું, વાત પૂરી થઈ ગઈ. સમજ પીછે સબ સરળ હૈ, બીનુ સમજ મુશ્કિલ, યે મુશ્કિલી ક્યા કહું. કૃપાળુ દેવ કહે છે, એક વાર સમજ આવી ગઈ, સમજ બહુ મોટો શબ્દ છે. વ્યવહારમાં વપરાતી સમજની વાત અહીંયા નથી, આ ચતુરાઈ નથી. સમજ પ્રતીતિ, અનુભવ યુક્ત ખાતરી, હું આત્મા છું, હું દેહાદી સ્વરૂપ નથી. સમજ છે, શબ્દ છે આપણી પાસે, આપણી પાસે શબ્દ છે, સમજ આવી નથી, સમજ નથી આવી. હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન અવિનાશી એવો આત્મા છું. સમજ પીછે સબ સરળ હૈ. અને જેના જીવનમાં સમજણ આવી, જ્ઞાનીઓ કહે છે કે સમજણ આવ્યા પછી 15 ભવ પછી 16મો ભવ ઉત્કૃષ્ટતા હોય તો તદભવે મુક્તિ થાય. પણ કદાચ માનો કે અનાદિનું બળ જોર કરતું હોય અને કોઈ એવા બંધ પડી ગયા હોય કે જે બંધ છૂટી ન શકે, તો પણ એની સમય મર્યાદા બાંધી દીધી જ્ઞાનીએ કે ને 15 પછી 16મો ભાવ નથી. એક સમજ, સમજણ જોઈએ. વર્તે બંધ પ્રસંગમાં તે નિજ પદ અજ્ઞાન, પણ જડતા નહીં આત્મને એ સિદ્ધાંત પ્રમાણ. આત્માને જડતા નથી, જડતા નથી એની શુદ્ધતા, એની ચૈતન્યતા એ એની શુદ્ધતા છે. આ ચૈતન્યતા એની છે જ, એ ક્યારેય ઓછી થતી નથી. અને એ બનારસજી દાસજીના દોહામાં અને એની સમજણમાં કૃપાળુ દેવે પત્રાંક 436-38 કહ્યું છે, સમતા રમતા ઉર્ધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આ જીવના 7 લક્ષણ છે. આ લક્ષણમાં અનાદિ કાળના પરિભ્રમણમાં એક પણ લક્ષણમાં એનો એક પણ ગુણધર્મ એક અંશે પણ ઓછો થતો નથી. દ્રવ્ય અખંડ છે, અબાધિત છે, અખંડ દ્રવ્યનો સિદ્ધાંત. મારું જાણપણું છે તો પણ અખંડ છે, મારું ચૈતન્યપણું છે તો પણ અખંડ છે, મારું સમપણું છે, મારા પ્રદેશો એ પણ અખંડ છે. એમાં એકેય ઓછો થાય, એકેય ઘસાય નહીં, પગના જોડા ઘસાઈ જાય પણ આત્માનો પ્રદેશ ઘસાય નહીં. ખૂબ સમજવા જેવી વાત, આ કેવો દ્રવ્યનો અખંડ સિદ્ધાંત કીધો છે, એ સિદ્ધાંત પ્રમાણ.
ગ્રહે અરૂપી રૂપીને એ અચરજ નિવાત, જીવ બંધન જાણે નહીં, કેવો જીન સિદ્ધાંત.
કૃપાળુ દેવની શૈલી અદ્ભુત શૈલી છે. આવો દ્રવ્યનો યોગની વાત મૂકવામાં પણ એ આશ્ચર્ય મૂકે છે, વિસ્મય. જ્યારે જિજ્ઞાસા જગાવવાની હોય લોકોની અંદર, શિષ્યોની અંદર, સાધકોની અંદર, ત્યારે એક આશ્ચર્યની અવધિ રૂપે એક પ્રશ્ન મૂક્યો છે કે ભાઈ આ જીવ કેવો? તો કે અરૂપી. અને કર્મ કેવા? રૂપી. જળ કેવું? રૂપી. તો શું થયું? કોણે કોને ગ્રહણ કર્યા? જીવે કર્મને ગ્રહણ કર્યા. આ આત્માએ દેહને ધારણ કર્યો. પેલા મૂળ સ્થૂળ વાત સમજવાની, પછી એમાંથી સૂક્ષ્મ વાતને પકડે. કોણે કોને પકડ્યા? આ જળે જીવને પકડ્યો કે જીવે જળને પકડ્યો? આ થયું શું? જુઓ આ જિજ્ઞાસા, આ મંથન, વિચારનું મંથન કે હું બંધમાં પણ બાંધ્યો કોણે? થાંભલાએ મને પકડ્યો કે મેં થાંભલાને પકડ્યો? રામકૃષ્ણ પરમહંસ આવી સાદી સાદી વાતો કે બોલ, એક માણસે થાંભલાને પકડ્યો ને કે આ થાંભલો મને તો છોડતો નથી, તો વાત સાંભળનારા બધા હશે કે બેવકૂફ છો, થાંભલો તને પકડે એમ? થાંભલો તને પકડે કે તું થાંભલાને પકડ? ગ્રહે અરૂપી રૂપીને આ જીવ છે એ કેવો છે? અરૂપી છે. અરે આ જીવે જ પદાર્થને ગ્રહણ કર્યો અને એને કેને ગ્રહણ કર્યો? રૂપીને. જુઓ આ આશ્ચર્યની અવધિ કે બરોબર છે, જીવ જ જળને પકડે ને, જળમાં ક્યાં તાકાત હતી પકડવાની? વાત સાચી છે. તો જીવ કેવો? અરૂપી. હવે અરૂપી રૂપીને કેવી રીતે પકડે? કે અરૂપી જેને કોઈ રૂપ નથી એને કેને પકડો? રૂપીને. કશું જ નથી એને. અરૂપીને શું છે? અરૂપીને શું છે? જીવ પાસે શું સાધન છે પકડવાનું? કર્મેન્દ્રિય. કઈ કર્મેન્દ્રિય છે? પાંચ કર્મેન્દ્રિય જ્ઞાનીઓએ કીધી છે. એમાંની જીવ પાસે કઈ? હાથ, પગ, જીભ, સ્વાદની કઈ કર્મેન્દ્રિય એકે ખરી કે ગુહ્ય ઇન્દ્રિય? જીવ પાસે એકે ખરી? જીવની એકે પ્રોપર્ટી ખરી કર્મેન્દ્રિયની? અરે ભાઈ, આ જીવે એની પાસે જે સંપત્તિ છે જ્ઞાનની, એ જ્ઞાનથી એણે આત્માને પકડ્યો છે, જે દેહ જડને પકડ્યા છે. ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત. આ જગતમાં મોટામાં મોટું અચરજ, આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય જો કોઈ હોય તો એ છે કે આ અરૂપી એવા જીવે રૂપી એવા જગતને પકડી લીધું છે. આ દેહ રૂપી કે અરૂપી? રૂપી. આ જગતના પદાર્થ સંગ્રહ પરિગ્રહ, જે નવવિધ પ્રકારનો બાહ્ય પરિગ્રહ, એ રૂપી કે અરૂપી? ધન, ધાન્ય, ક્ષેત્ર, હાટ, મકાન, આ બધા રૂપું, સોનું, ચાંદી, કુપ્ય, દ્વિપદ, ચતુષ્પદ, આ બધા જ્ઞાનીઓએ પરિગ્રહના પ્રકાર કીધા છે. આ બધા પરિગ્રહ રૂપી કે અરૂપી? અને એને પકડનાર? અરૂપી. પકડનાર અરૂપી અને પકડાયો છે તે રૂપી. આ જગતમાં આશ્ચર્ય મોટામાં મોટું છે. જેને જળ જગત ઉપર દ્રષ્ટિ છે, આશ્ચર્ય શું ગોતે? ઓહો, ઇજિપ્તના પિરામિડ તો જુઓ કેવા ઊંચા છે, આ આશ્ચર્ય. ઓહો, તાજમહેલ તો જુઓ કેવી કોતરણી છે, આ આશ્ચર્ય. એનું ધ્યાન જઈ જઈને ક્યાં સુધી જાય? જળ પદાર્થની અંદરનું માપ સાઈઝ પોતાની બહાર, પોતાની શક્તિની બહાર હોય એ જુએ એટલે એને આશ્ચર્ય. વાહ, કેવડો મોટો ધોધ પડે છે નાયગ્રાનો, ઉપરથી પાણી નીચે પડ્યું, આશ્ચર્ય. તો પાણી નીચે ન પડે, શું ઉપર જાય? થાય શું બીજું? પણ એ જગતમાં આશ્ચર્ય, જગતમાં સાત આશ્ચર્ય, નવ આશ્ચર્ય, આ બધા આશ્ચર્ય. ઓહો, વંડર્સ ઓફ ધી વર્લ્ડ. જ્ઞાનીએ કીધું કે તને વંડર્સ ઓફ ધી વર્લ્ડમાં ખબર છે કે આ અરૂપીએ રૂપીને પકડ્યું? એ અચરજની વાત. આ અચરજ અને પાછું એનું અચરજની અવધિ ક્યાં છે, એની પરાકાષ્ઠા ક્યાં છે, એની પરિસીમા ક્યાં છે? તો કે જીવ બંધન જાણે નહીં કેવો જીવન સિદ્ધાંત, અને છતાં આ પકડે છે એને ખબર નથી કે આ મને બંધન છે, મેં જેને પકડ્યું છે એ મને બંધન છે. એટલે પોતે જ પોતાનું બંધન ગ્રહણ કરીને બૂમ પાડે છે કે આ મને બંધન છે, હું બંધાયેલો છું. પણ ભાઈ કોણે બાંધ્યો તને? જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. જુઓ તો ખરા આ જગતની અંદર જૈન દર્શન અને ઇતર આધ્યાત્મ દર્શનની અંદર કૃપાળુ દેવે બહુ સરસ રીતે ખૂબ વિનમ્રતાથી એક પત્ર લખ્યો છે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને. પ્રકાંડ વેદાંતી હતા, એને લખ્યો છે. અને મહાવીરના બોધ ઉપરની વાત કરીને એમાં શરૂઆતમાં જ લખી છે કે અમને કોઈ કપિલ ગૌતમ પ્રત્યેનો દ્વેષ નથી કે મહાવીર પ્રત્યેનો કોઈ રાગ પક્ષપાત નથી, પણ યુક્તિ મદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. અમે તો જેનું વચન યુક્તિયુક્ત છે, ન્યાય સંગત છે, એની જ વાત કરીએ છીએ. એ પત્રની અંદર એક બહુ સરસ વાત મૂકી છે કે જેને આ જીવ સાથી બંધાયો છે, કેમ બંધાયો છે અને કેવા પ્રકારે બંધાયો છે, આનું જેને જ્ઞાન નથી એને એ સાથી મુક્ત થાય, કેમ મુક્ત થાય અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન હોવું સંભવિત નથી. કેટલી સરસ લખી છે. આત્માનો બંધ પેલા શા કારણે છે એ પેલા સમજ નથી, એને આત્માની મુક્તિની શું સમજ પડે? એ કેવી રીતે સમજે આત્મા કેવી રીતે છૂટે? કારણ કે બંધનો પ્રકાર સાથી કેમ અને શા પ્રકારે, આ જેને સમજ નથી એને આત્મા કેમ મુક્ત થાય એ સમજ ન હોય એ સ્વાભાવિક છે. સ્વાભાવિક છે, ઇટ્સ બટ નેચરલ. બંધનું જ્ઞાન ન હોય એને મુક્તિનું જ્ઞાન હોવું સંભવિત નથી. આ સાદો સિદ્ધાંત. આ જ વાત 313 પત્રમાં મૂકી છે, 411માં મૂકી છે કે બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે કહેવામાં આવી છે તે દર્શન જીવના મુક્તપણાનું કારણ છે. કઈ વ્યવસ્થા? બંધ અને મોક્ષની અને યથાર્થ વ્યવસ્થા કે જીવને આથી બંધ છે અને આ બંધથી આ રીતે મુક્તિ થાય, એ જે દર્શન વિશે કહેવાની હોય, એમાં જૈન સાથે સંબંધ નથી, જે દર્શનને વિશે કહેવાયું હોય તે દર્શન જીવના મુક્તપણાનું યથાર્થ કારણ છે. અને આવું યથાર્થપણું જો કોઈને વિશે સંભવતું હોય તો તે કહેવાને યોગ્ય કોઈ અધિકારી હોય તો તે અમે શ્રી તીર્થંકરને માનીએ છીએ કે આવું બંધ મોક્ષનું યથાર્થ દર્શન જેના વિશે ઉપલબ્ધ છે આવા સર્વજ્ઞ કેવળ જ્ઞાની આવા વિતરાગી પૂર્ણ જિનેન્દ્ર અરિહંત પદને પામેલા એવા જે પુરુષો છે, આહત પદને પામેલા પુરુષો જે છે એ જ આ વ્યવસ્થા કહેવાને યોગ્ય અધિકારી છે એમ અમે માનીએ છીએ. અને તેમનો જે અંતરાશય, તે તીર્થંકરોનો અંતરાશય આ કાળે આ ક્ષેત્રે જો કોઈ કહેવાને યોગ્ય હોય તો તે અધિકારી અમે છીએ એવું અમને દ્રઢપણે ભાસે છે. આવું અમને ભાસે છે કે બંધ મોક્ષની વ્યવસ્થા કહેવા માટે એનો જે અંતરાશય છે એ અમે જાણીએ છીએ. આખી બંધ મોક્ષની વ્યવસ્થાનું જ્ઞાન આટલું દીવા જેવું સ્પષ્ટ જે પુરુષને વિશે ભાસે છે, એ પુરુષ કહે છે કે જગતની અંદર આ અચરજની વાત છે કે જીવ બંધનને જાણતો નથી. અને જેણે બંધનું જ્ઞાન નથી એણે બંધની અંદર ઈશ્વરને મૂકી દીધો છે કે ઈશ્વર બંધ કર્યો છે અને ઈશ્વર ન છોડાવે તો જગતમાં કોઈ છૂટી શકે નહીં. જૈન દર્શન આત્મનિષ્ઠ છે, ઈશ્વરનિષ્ઠ નથી. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે, જગતના પ્રત્યેક મુક્ત આત્માઓ ઈશ્વર છે. જેને આ બંધનો સદા સર્વદા ત્યાગ કર્યો છે એ ઈશ્વર છે. ઐશ્વર્ય યુક્ત છે એટલે ઈશ્વર, એ પરમાત્મા છે. પણ આ બંધ બાંધનાર જીવ પોતે છે, માટે મુક્ત થઈ શકે એ પોતે જ થઈ શકે. આ આત્મનિષ્ઠ દર્શન કે બંધનું કારણ પોતે જ છે, મુક્તિનું કારણ પોતે જ બની શકે, પોતે જ બની શકે. આટલું સ્પષ્ટ વિતરાગ વિજ્ઞાન છે. જીવ બંધન જાણતો નથી, અને આ બંધનું જ્ઞાન ન હોવાને કારણે આપણે બંધમાં કોઈને કોઈનું આરોપણ કરીએ છીએ, અને એ જે આપણું અજ્ઞાન છે એ અજ્ઞાન માત્ર આપણા આ જન્મ મરણના બંધમાં નહીં પણ સંસારની પ્રત્યેક પ્રતિકૂળતામાં, આપણા પ્રત્યેક દુઃખદ પ્રસંગોમાં આપણી દ્રષ્ટિ કેના ઉપર જાય છે? પર ઉપર. કોક બીજો છે, જેમ ઓલામાં ઈશ્વરને લઈ લીધો એમ અહીંયા પણ દુઃખ દેનારો પણ ઈશ્વર, મારી પ્રતિકૂળતાનું કારણ ઈશ્વર. જુઓ, આ એક અજ્ઞાન શરૂ થયું તે અજ્ઞાનની પરંપરા જીવનમાં બધી પરિસ્થિતિનું કારણ, પ્રતિકૂળ પરિસ્થિતિનું કારણ ઈશ્વર. અને જેને ઈશ્વર પ્રતિકૂળ પરિસ્થિતિનું કારણ છે એને અનુકૂળતાનું કારણ પણ કોણ હોય? ઈશ્વર. એટલે એ પ્રસન્ન થાય તો જ આપણું કામ થાય. એટલે એમાંથી જ બાધા, આખરી, નિવેદ, ભોગ, દીવા, દિવેટ, બીજું, ત્રીજું, વ્રત, વ્રતોલા, આ બધી પરંપરા શેમાંથી આવી? કોકને ખુશ કરો, કોક આપણું કલ્યાણ કરશે. કોણ આપણું કલ્યાણ કરે? જેની પાસે શક્તિ વધારે હોય એ આપણું કલ્યાણ કરશે. આપણે સુખી થવું છે, સંસારમાં રહીને સુખી થવું, બસ મોટી મુશ્કેલી છે. આપણે સુખી થવું છે, સંસારમાં રહીને સુખી થવું છે, સંસારના પદાર્થના ભોગ ઉપભોગ પરિભોગ કરીને સુખી થવું છે. અને હે પ્રભુ, તું મને આ બધું અભરા ભંડાર દે અને હું સુખી થઉં. બોલો, સુખની વ્યાખ્યા, સુખના સાધન, સુખના કારણ કાંઈ ખબર નથી. બંધના કારણની ખબર નથી એટલે મોક્ષના કારણની પણ. આખો પુરુષાર્થ અવળે માર્ગે ચાલ્યો જાય છે. પર તરફની દ્રષ્ટિમાં અને પર તરફની વૃત્તિમાં સમગ્ર જીવન આ માયા પ્રપંચના આવરણથી વહ્યું જાય છે. જ્ઞાની કે છે, વીતી જાય છે, કાળ વીતી ગયો અને આવો વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. અનંત કાળ આમાંને આમાં ગાડી નાખો, અનંત કાળ આ જેટલો તેટલો નહીં. ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. આ જીન સિદ્ધાંત છે કે જીવ બંધનને જાણતો નથી. બસ આ જૈન દર્શન એ બંધ અને મોક્ષની વ્યવસ્થાનું દર્શન છે, યથાર્થ વ્યવસ્થા છે. બંધ અને મોક્ષ એનું કારણ શું છે? એનું કારણની જાણનાર, આવું જેની મીમાંસા છે, આમાં જેનું પૃથક્કરણ છે, આમાં જેની સત્યતાનું દર્શન છે, એ દર્શન, એ જૈન દર્શન, વિતરાગ દર્શન, એ જીવના અનાદિ પરિભ્રમણના બંધનું અને એની મુક્તિનું કારણ જાણે છે. તો એ કહે છે, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. આ જીન સિદ્ધાંતમાં આ બંધ અને મોક્ષની વ્યવસ્થાના હેતુઓ કહ્યા છે. એટલે આશ્રવ જે છે અને સંવર છે એ જૈન દર્શન સિવાય આ નવ તત્વની જે પરિભાષા છે કે જીવ અને અજીવ, અને એ જીવ અને અજીવની અંદર બંધ અને મુક્તિ એનું કારણ આશ્રવ અને સંવર. આશ્રવની અંદર શુભ અને અશુભ એટલે પુણ્ય અને પાપ, અને સંવર અને નિર્જરા એનાથી થતો મોક્ષ. આ નવ તત્વમાં આખી વિશ્વની વ્યવસ્થાનું સ્વરૂપ કૃપાળુ દેવે મોક્ષ માળામાં લખ્યું છે કે નવ તત્વ સિવાય દસમું તત્વ નથી. નવ તત્વની અંદર આખા જૈન દર્શનનો સમાવેશ છે, એટલું જ નહીં પણ આખા વિતરાગ વિજ્ઞાનનો સમાવેશ છે. આશ્રવને સમજાય એને સંવર અને નિર્જરા સમજાશે. આશ્રવ જ્યાં સુધી સમજાયો નથી, મિથ્યાત્વ અવિરતી પ્રમાદ કસાય અને યોગ આ બંધના કારણો છે, આશ્રવો છે. એનું વિરમણ, એ જ્યાં સુધી ભાવથી વિરમણ ન થાય, એ વિરમણ ભાવમાં જીવ ન આવે ત્યાં સુધી એનો મુક્તિનો કોઈ ઉપાય કારગત થઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી. કેવો જીન સિદ્ધાંત! જીન સિદ્ધાંત આશ્રવ અને સંવર નિર્જરાનો સિદ્ધાંત છે. આશ્રવની અંદર શુભ અશુભનું છે અને સંવર નિર્જરાની અંદર અત્યારે પાપને રોકવાના છે અને પૂર્વના બંધને તોડવાના છે. આખી વાત એટલી બધી વૈજ્ઞાનિક પદ્ધતિથી છે. એ કહે છે જીવબંધન જાણે નહીં. કેવો જીન સિદ્ધાંત, આ જીવને જ્યાં સુધી પોતાની બંધની અવસ્થાનું ભાન નથી ત્યાં સુધી મુક્તિનો ઉપાય કારગત નીવડી શકે એમ નથી. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.